ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એમ કે ખાસ નવલકથાની ગહન ચર્ચા કરવાના છીએ, ઓશન વોંગની ધ એમ્પરર ઓફ ગ્લેડનેસ. શીર્ષક જ સાંભળીને થોડું અટકે જવાય નહીં, આનંદનો સમ્રાટ.
હા બિલકુલ, આ શબ્દોમાં જ એક વજન છે અને કદાચ થોડું વિરોધાભાસ પણ.
અને લેખક ઓશન વોંગ, જેમને આપણે કવિ તરીકે ઓળખીએ છીએ, એમની પેલી નાઇટ સ્કાય વિથ એક્ઝિટ વુન્ડ્સ કેટલી અદ્ભુત હતી.
ખરેખર વિયેતનામી અમેરિકન પરિપ્રેક્ષ્ય, યુદ્ધનો વારસો, ઓળખની મથામણ, એ બધું એમની કવિતામાં હતું.
અને હવે નવલકથાકાર તરીકે તેઓ આ જ વિષયોને સ્થળાંતર, પારિવારિક આઘાત, સ્મૃતિ, લૈંગિકતા એક જુદા કેનવસ પર લઈ આવે છે. એમની એક ફિલોસોફી છે કે ભાષા ઘા પણ આપી શકે અને મલમ પણ લગાવી શકે.
બરાબર. અને આ નવલકથા ધી એમ્પરર ઓફ ગ્લેડનેસ, જે 2023માં આવી, એ આ ફિલોસોફીનું જ પ્રતિબિંબ લાગે છે.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ નવલકથાના પાત્રોની સફર, એના વિષયો અને પેલું શીર્ષક આનંદનો સમ્રાટ, એના ઊંડાણમાં ઉતરીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ વાર્તાના પૃષ્ઠભૂમિથી. આપણે છીએ કનેક્ટિકટના હાર્ટફોર્ડ શહેરમાં. અહીં એક વિયેતનામી અમેરિકન પરિવારની 3 પેઢીઓની વાત છે. અને વાર્તાનું કેન્દ્રબિંદુ બને છે પરિવારના વડા, બા એટલે કે દાદાનું મૃત્યુ.
પણ જેમ ઘણીવાર થાય છે, અંત જ શરૂઆત બની જાય છે, ખરું ને?
એકદમ. બાનું મૃત્યુ એમના પૌત્ર મિન્હ માટે એક મોટો વળાંક સાબિત થાય છે. મિન ગ્રેજ્યુએશન પછીનો અભ્યાસ કરે છે. એ દાદાના અંતિમ સંસ્કાર માટે ઘરે પાછો આવે છે અને જુએ છે કે પરિવાર શોકમાં છે, પણ સાથે જૂના મતભેદો, અણકહ્યા તણાવો પણ સપાટી પર છે.
અચ્છા.
અને ત્યારે જ, મતલબ બાના સામાનમાંથી, મિન્હને વિયેતનામી ભાષામાં લખાયેલા પત્રોનો એક મોટો જથ્થો મળે છે.
ઓહ, આ તો જાણે ભૂતકાળનું બારણું ખોલવા જેવું થયું.
બરાબર. અને આ પત્રો જ બાના છુપાયેલા ભૂતકાળ અને એમની પેલી વિચિત્ર લાગતી સુખની ફિલોસોફીને ઉજાગર કરે છે.
અહીં જ પેલો મૂળ સવાલ ઊભો થાય છે, જે આખી નવલકથામાં ગૂંજતો રહે છે. શું આટલા ભયાનક આઘાત પછી જાણી જોઈને ખુશી પસંદ કરવી શક્ય છે? અને જો હા, તો એની કિંમત શું ચૂકવવી પડે? આ આનંદનો સમ્રાટ બનવું એ શું ખરેખર શાણપણ છે?
કે પછી એ ટકી રહેવા માટે, પોતાને બચાવવા માટે ઊભી કરેલી કોઈ ભ્રમણા, આત્મછેતરપિંડી?
હા, બરાબર.
અને આ સવાલો આપણને સીધા બાના પાત્ર પાસે લઈ જાય છે. ભલે તે શારીરિક રીતે હાજર નથી, પણ આખી વાર્તા એમના અસ્તિત્વની આસપાસ ફરે છે. એમના પત્રો દ્વારા આપણને ખબર પડે છે કે એમણે વિયેતનામ યુદ્ધ પછી 3 વર્ષ પુનર્શિક્ષણ શિબિરમાં ગાળ્યા હતા, જે અત્યંત ક્રૂર જગ્યા હતી. પણ નવાઈની વાત એ છે કે પત્રોમાં એ ભયાનકતાનું વર્ણન ઓછું છે. એના બદલે સૌંદર્ય, નાના સાહસો અને પેલી આનંદની ક્ષણો પર વધુ ભાર છે.
આ જ વાત રસપ્રદ છે. બા અને આનંદની લોકશાહી કહે છે, પણ આ કેવી લોકશાહી?
શું એ ખરેખર બધા માટે હતી, કે પછી પોતાના ભાવનાત્મક ભૂતકાળ પર એક પ્રકારનો અંકુશ રાખવાનો પ્રયાસ?
મને લાગે છે કે કદાચ એમણે સભાનપણે પોતાના આઘાતની વાતો પરિવારથી છુપાવી. એમને એમ હશે કે આ રીતે તેઓ પરિવારને બચાવી રહ્યા છે.
હા, એ શક્યતા છે. પણ એનાથી એક પ્રકારનું મૌન પણ સર્જાયું નહીં? એમના રક્ષણની આ ક્રિયા કદાચ બીજાઓ માટે મર્યાદા બની ગઈ.
બરાબર. વોંગનું ગદ્ય અહીં અદ્ભુત છે. એ દર્શાવે છે કે બા કેવી રીતે પેલી શિબિરમાં નાની નાની બાબતોમાં, કોઈ સાથી કેદી સાથેની વાતચીત, પ્રકૃતિનું કોઈ દ્રશ્યમાં આનંદ શોધીને, રચીને ટકી રહ્યા.
હા, એ જાણે પ્રતિકારનું એક સ્વરૂપ હતું.
પણ આ રચિત આનંદની અસર બીજી પેઢી પર કેવી પડી, ખાસ કરીને મિન્હની માં, માઈ પર?
આ બહુ મહત્વનો મુદ્દો છે. જ્યારે મિન્હને પત્રો મળે છે, ત્યારે માઈનો પ્રતિભાવ બહુ જટિલ હોય છે. તેને આ પત્રો વિશે ખબર હતી.
ઓ, ખરેખર?
હા, પણ તેણે ક્યારેય વાંચવાનું પસંદ નહોતું કર્યું. જાણે એ ભૂતકાળનો સામનો કરવા નહોતી માંગતી.
એટલે જાણવું અને સમજવું, એ બે વચ્ચેનો જે તફાવત છે, તે માઈના પાત્ર દ્વારા બહુ સ્પષ્ટ થાય છે.
બરાબર. એણે બાની ફિલોસોફી અપનાવી લીધી હતી. ભૂતકાળને ભૂલી વર્તમાન પર ધ્યાન આપો. પણ એની કિંમત શું હતી?
અને આ વાત આગળ જતા સંઘર્ષનું કારણ બને છે, ખરું? જ્યારે મિન્હને ખબર પડે છે કે અમુક પત્રો ખૂટે છે.
હા, મિન્હા એ ખૂટતા પત્રો શોધવા માંગે છે, પણ માઈ એનો વિરોધ કરે છે. એ કહે છે કે ભૂતકાળને ખોદવાથી વધુ દુઃખ જ મળશે.
અહીં પેલી વાર્તા કહેવાની નૈતિકતાનો પ્રશ્ન આવે છે. કોનો હક છે વાર્તા પર, પરિવારનો, વ્યક્તિનો, શું દરેક સત્ય જાણવું જરૂરી છે?
આજ મથામણ મિન્હને કેલિફોર્નિયા લઈ જાય છે, તેના કાકા ડુકને મળવા, બાના ભાઈ.
અચ્છા, ડુકનું પાત્ર કેવું છે? બા જેવું જ?
ના, બિલકુલ નહીં. ડુકનો આઘાત પ્રત્યેનો પ્રતિભાવ સાવ અલગ છે. એનામાં ગુસ્સો છે, રાજકીય સક્રિયતા છે, અને ડુક પાસેથી જ બાના ભૂતકાળનું એક મોટું રહસ્ય ખુલે છે.
શું?
કે વિયેતનામથી ભાગતી વખતે બાએ પોતાના પહેલા લગ્નથી થયેલી એક પુત્રીને પાછળ છોડી દેવી પડી હતી.
ઓહ, આ તો બહુ મોટો ખુલાસો છે. આ વાત પરિવારને ખબર નહોતી?
ના, અને આ ખુલાસો બાની પેલી આનંદની ફિલોસોફી પર એક નવો જ પ્રકાશ પાડે છે. શું એ આનંદ અપરાધ ભાવને દબાવવાનો એક પ્રયાસ હતો?
ખરેખર આ બિંદુએ પેલો વારસાગત આઘાત એટલે કે ઇનહેરિટેડ ટ્રોમાનો વિષય એકદમ કેન્દ્રમાં આવી જાય છે.
હા, બા, માઈ, મેન, ડુક, દરેક પાત્ર આઘાતને અલગ રીતે અનુભવે છે, એની સાથે અલગ રીતે જીવે છે અને એને આગળની પેઢી સુધી અલગ રીતે પહોંચાડે છે.
અને અહીં પેલો અનુવાદ ટ્રાન્સલેશન એઝ ટ્રાન્સફોર્મેશન નો વિચાર પણ બહુ બંધ બેસતો લાગે છે. મેન ફક્ત ભાષાનો અનુવાદ નથી કરી રહ્યો.
હા, બરોબર.
તે ઇતિહાસ, આઘાત, સંસ્કૃતિ, પેઢીઓ વચ્ચેના મૌન, આ બધાનો અનુવાદ કરી રહ્યો છે. અને દરેક અનુવાદમાં કંઈક છૂટી જાય છે તો કંઈક નવું ઉમેરાય પણ છે.
સાચી વાત. આ માટે ભાષાકીય કૌશલ્ય તો જોઈએ જ, પણ સાથે સાંસ્કૃતિક સમજ અને ભાવનાત્મક હિંમત પણ જોઈએ. નવલકથાની પરાકાષ્ઠા ત્યારે આવે છે જ્યારે આખો પરિવાર, મિન, માઈ અને અમુક અંશે મિનની ગર્લફ્રેન્ડ સારા પણ.
હા, સારા જે ચાઇનીઝ અમેરિકન છે અને એક બહારનો છતાં એશિયન અમેરિકન પરિપ્રેક્ષ્ય લાવે છે.
બરાબર. એ બધા સાથે મળીને બાની વાર્તાના આ બધા ટુકડાઓને જોડવાનો પ્રયત્ન કરે છે અને ત્યારે એમને કદાચ સમજાય છે કે બાનો જે આનંદનો આગ્રહ હતો એ આઘાતનો સંપૂર્ણ ઇનકાર નહોતો,
પણ એનું રૂપાંતરણ કરવાનો પ્રયાસ હતો.
હા, પોતાના સંઘર્ષને, પોતાની પીડાને એક વારસામાં, એક ભેટમાં ફેરવવાનો પ્રયાસ, ભલે એ ભેટ ગૂંચવાડા ભરી હોય.
એટલે કે આનંદનો સમ્રાટ હોવાનો અર્થ દુઃખની ગેરહાજરી નથી, પણ દુઃખની હાજરીમાં પણ આનંદને પસંદ કરવાની, એને રચવાની શક્તિ કેળવવી.
બરાબર. અને આ સમજણ પરિવારના દરેક સભ્યના ખુદ આનંદ સાથેના સંબંધને બદલી નાખે છે. માઈ પણ ધીમે ધીમે પોતાના મૌનમાંથી બહાર આવે છે. તે પોતાના અનુભવો, સ્થળાંતર, ગરીબી, જાતિવાદ વિશે વાત કરવા લાગે છે.
નવલકથાના અંતભાગમાં શું થાય છે?
અંત તરફ પરિવાર બાના મૃત્યુ પછી પહેલીવાર માઈના જન્મદિવસ પર ભેગો થાય છે એક ઉજવણી માટે. અને અહીં આપણને દેખાય છે કે તેઓ બાની ફિલોસોફીને એક નવી, વધુ પ્રામાણિક રીતે અપનાવી રહ્યા છે. મુશ્કેલ વાતો કરીને પણ આનંદની ક્ષણો શોધી શકાય છે.
અને મિનનું શું?
મિન પોતાના અભ્યાસના પાછો ફરે છે, પણ હવે તેની પાસે પોતાના વારસા અને ઓળખ વિશે એક નવી ગહન સમજ છે. એ પોતે પત્રો લખવાનું શરૂ કરે છે.
કોને?
બાને, વિયેતનામમાં રહેલી પેલી સાવકી બેનને, જેની તેને હમણાં જ ખબર પડી, અને કદાચ ભવિષ્યને પણ.
તો આખરે એ આનંદનો સમ્રાટ કોણ હતો? શું બા પોતે, કે પછી એ એક વિચાર હતો?
કદાચ છેલ્લી વાત સાચી છે. કદાચ બા એકલો સમ્રાટ નહોતો બનવા માંગતો, પણ એ એવી પરિસ્થિતિઓ બનાવવા માંગતો હતો જેના પરિવારના દરેક સભ્ય પોતાના આનંદ પર પોતાની સાર્વભૌમત્વ સ્થાપી શકે.
એટલે પેલી આનંદની લોકશાહીનો આખરી અર્થ આ હતો, દરેકને પોતાના સુખ દુઃખને પોતાની રીતે જીવવાની અને અર્થ આપવાની સ્વતંત્રતા.
હા, અને આમાં પ્રેમનું તત્વ પણ બહુ મોટું છે. પ્રેમ એક પ્રતિકાર તરીકે, અમાનવીય સંજોગો સામે ટકી રહેવાનું, નવી શક્યતાઓ રચવાનું એક સાધન. પછી એ બાનો સાથી કેદીઓ પ્રત્યેનો પ્રેમ હોય, પરિવાર પ્રત્યેનો હોય, કે પછી સૌંદર્ય પ્રત્યેનો.
ખરેખર. અને આ બધી જટિલ બાબતોને વુઓંગ જે ભાષામાં રજૂ કરે છે એ પણ કમાલ છે. પેલી ગીતાત્મક વાસ્તવવાદ, લિરિકલ રિયલિઝમ.
બરાબર.
કાવ્યાત્મક ગદ્ય, વાક્યો સંવેદનાત્મક વિગતોથી છલકાય છે, સામાન્યમાં પણ અસામાન્યતા શોધી લે છે.
હા, જાણે ભાષા પોતે જ હિલિંગનું કામ કરતી હોય, અને પ્રતીકોનો ઉપયોગ પણ કેટલો સચોટ છે.
જેમ કે પાણી, દરિયાઈ સફર, આંસુ, સમયનો પ્રવાહ, અનુવાદની પ્રવાહિતા, કેટલી બધી રીતે આવે છે.
અને પ્રકાશ છાયાનો ઉપયોગ પણ બહુ સરળ નથી. પછી પેલી નાની વસ્તુઓ, પત્રો, ફોટોગ્રાફ્સ, કેટલો મોટો ભાર વહન કરે છે.
અને ભાષા પોતે, પાત્રો જે રીતે અંગ્રેજી અને વિયેતનામી વચ્ચે સહેલાઈથી ફરે છે, એમની બહુ સાંસ્કૃતિક વાસ્તવિકતાને જીવંત બનાવે છે.
આ બધું મળીને વાચક પર કેવી અસર છોડે છે?
મને લાગે છે કે તે હૃદયસ્પર્શી છે, પણ સાથે પડકારજનક પણ છે. તે આઘાતને ખૂબ સંવેદનશીલતાથી બતાવે છે, પણ ક્યાંય નિરાશા નથી. ઉપચારની પ્રક્રિયાને વાસ્તવિક રીતે બતાવે છે એ સીધી નથી હોતી, પણ આશા હંમેશા હોય છે.
મને લાગે છે આ નવલકથા એટલા માટે પણ મહત્વની છે કે તે સ્થળાંતરિત પરિવારોની અંદરની ગતિશીલતા, પેઢીઓ વચ્ચેનો સંવાદ અને સંઘર્ષ, મૌનનો ભાર, ઓળખની સતત ચાલતી શોધ, આ બધાને બહુ ઊંડાણથી સ્પર્શે છે
અને તે સુખ વિશેની આપણી જે સરળ ધારણાઓ હોય છે તેને પડકારે છે. શું સુખ એટલે દુઃખનો અભાવ?
કે પછી દુઃખની વચ્ચે પણ અર્થ, પ્રેમ અને સૌંદર્ય શોધવાની ક્ષમતા? આ કથા એ તરફ ઇશારો કરે છે.
બરાબર. અને એ પણ કે આપણો વારસો ફક્ત પીડા નથી, પણ એ પીડા સાથે આપણે શું કરીએ છીએ અને કેવું રૂપ આપીએ છીએ એ પણ આપણો વારસો બની જાય છે.
પછી ભલે તે બા જેવું રચનાત્મક મૌન હોય
કે મિનહામી જેવી સત્યની શોધ હોય,
ખરેખર આ કથા આપણને યાદ અપાવે છે કે જીવન ગમે તેટલું કઠોર હોય, માનવીય સંબંધોમાં અને પોતાની અંદર અર્થ અને આનંદ શોધવાની શક્યતા હંમેશા રહેલી છે.
હા, અને કદાચ સાચી સાર્વભૌમત્વ એ જ છે, પોતાના ભૂતકાળને સ્વીકારીને વર્તમાનમાં આનંદ રચવાની ક્ષમતા કેળવવી. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.